तारीख 23/8/1997 श्री स्वानुभूति दर्शन प्रश्न 235 ऊपर पूज्य भाई श्री शशिभाई नो भावनगर में प्रवचन सड़ंग प्रवचन नंबर 178
प्रश्न 235 जेटलो आ ज्ञान छे तेटलो आ आत्मा छे તે વિશે સમજાવવા કૃપા કરશો. આ વિષય સમયસારના નિર્જરા અધિકારમાં લીધો છે. કુંદકુંદાચાર્ય દેવે અને અમૃતચંદ્રાચાર્ય દેવે 203 ગાથાથી 206 ગાથા સુધીમાં આ વિષય ચાલ્યો છે. ત્યાર પછી એ વિષય ઉપર કન્ટિન્યુટી તો રહી છે, પણ 203 થી શરૂ કર્યું છે. 206 માં તો એટલું લીધું છે, જેટલું આ જ્ઞાન છે એટલો જ આત્મા અનુભવ કરવા યોગ્ય છે, એટલું જ સત્ય કલ્યાણ છે, એટલો જ સત્ય આત્મા છે, એમ કરીને 3 બોલ લીધા છે. આત્માને અંતરમાં સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવને પહોંચવા માટે આ એક જ ચેનલ છે. જ્ઞાન છે તે આત્મા છે. હવે જ્ઞાનના વિષયમાં સમજણ જુદી જુદી છે ધર્મના ક્ષેત્રમાં પણ. સામાન્ય લૌકિક સમાજમાં તો જ્ઞાનનો વિષય અજાણ્યો હોય એ સ્વાભાવિક છે, પણ જ્યાં જ્ઞાનની ચર્ચા થાય છે ત્યાં પણ એ વિષયમાં અજાણપણું ઠીક ઠીક પ્રમાણમાં છે. અન્ય મતોમાં તો ક્યાંય નથી. વેદાંતમાં એક વેદનું, ચાર વેદમાંથી એક વેદનું એ સૂત્ર છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. જ્ઞાન છે તે બ્રહ્મ છે અથવા આત્મા છે, એવું એક મુખ્ય સૂત્ર છે આખા વેદનું. પણ વિધિનો વિષય જૈન પરમેશ્વરના અસ્વીકારને લઈને સમજાણો નહીં. અન્ય રાગી દેવોને સ્વીકાર્યા, વિતરાગ પરમેશ્વરને ન સ્વીકાર્યા. રાગ અને વિતરાગતાની તુલના ન કરી શકે એ જ્ઞાન તે આત્મા એ ક્યાંથી પામી શકે? બુદ્ધિ તો ઘણી હતી એ લોકોમાં, પણ કેવળ બુદ્ધિનો વિષય હોત તો એ પામી ગયા હોત. વિષય યોગ્યતાનો છે. મૂળમાં વાત એ છે કે બુદ્ધિ ચલાવવી છે કે તારે પોતાને પૂર્ણ નિર્દોષ થવું છે. જો તારે નિર્દોષ થવું હશે તો જ તું નિર્દોષ થવાના પાયા ગોતીશ, નહીતર બુદ્ધિ તારે ચલાવીશ. અને બુદ્ધિ વિપર્યાસ તો અનાદિનો તારો ચાલુ છે. એવા વિપર્યાસ સહિતની બુદ્ધિમાં તારી બુદ્ધિ તને વિપરીતતામાં જ ખેંચી જવાની છે. હવે અહીંયા જ્ઞાન તે આત્મા છે એમાં પ્રગટ જ્ઞાનની વાત છે. અને આત્મા છે તે આત્મ સ્વભાવ છે. આત્મા છે તે આત્મ સ્વભાવ છે. તો પ્રગટ જ્ઞાનમાં આત્મ સ્વભાવ કેવી રીતે છે એ અંતર સંશોધનનો વિષય છે, અંતર અવલોકનનો વિષય છે. જે જ્ઞાન બધાને અનુભવ ગોચર છે પ્રગટપણે, એ જ્ઞાનમાં અનેક વિધતા છે અને એક વિધતા પણ છે, અથવા અનેક રૂપતા પણ છે અને એક રૂપતા પણ છે. આત્મ સ્વભાવ છે તે અનેક રૂપ નથી, આત્મ સ્વભાવ એક રૂપે છે ત્રણે કાળે. તેથી જ્ઞાન નું જે એક રૂપ છે તે આત્મ સ્વભાવ ને દર્શાવે છે. તે જ જ્ઞાન નું અનેક રૂપ છે તે આત્માના એક રૂપ જ્ઞાન સ્વભાવ સાથે મેળ ખાતું નથી, સુસંગત નથી, વિસંગત છે. એક અને અનેક વિરુદ્ધ છે. માટે જ્ઞાન ની અનેક રૂપતા એ આત્મ સ્વભાવ ને પહોંચવા માટે, સમજવા માટે, પામવા માટે સાનુકૂળ નથી. રાગ તો સાનુકૂળ નથી, પણ જ્ઞાન છે એમાં જ્ઞાન ની અનેક રૂપતા છે, જેને જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે શાસ્ત્ર ભાષામાં. એ જ્ઞેયાકાર જ્ઞાન છે, એવો આત્મા નથી, એવો આત્મા નથી. કેમ કે તો અનેક રૂપે છે. પછી એ જ્ઞાન શાસ્ત્રના આધારે અનેક રૂપતા ધારણ કરતું હોય, શાસ્ત્ર વિસ્તારને લીધે, તો એ શાસ્ત્ર જ્ઞાન પણ આત્મજ્ઞાન નથી, ભલે બાર અંગનું હોય તો. એ જ્ઞાન તે આત્મા નથી, બાર અંગનું એ જ્ઞાન તે આત્મા નથી. રાજમલજીએ સમયસારના 13મા કલશની ટીકા કરતા કહ્યું કે બાર અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી, એ વિકલ્પોનો વિસ્તાર છે, એક નિર્વિકલ્પ સ્વાનુભૂતિ છે તે જ્ઞાન છે, અને બાર અંગનો આશય તે છે. બાર અંગનો બાર અંગમાં તે સ્વાનુભૂતિનું વિધાન છે, એટલે વિધિ કહે, વિધિને કહેનાર તે વિધાન. આ માંડલું કરે તે વિધાનની વાત નથી અહીંયા મંદિરમાં પૂજાનો. વિધિ છે એ ક્રિયા છે, અને એ ક્રિયાવાચકને ક્રિયાવાચક નામને વિધાન કહેવામાં આવે છે. કેટલાક નામો ક્રિયાવાચક હોય છે, કેટલાક વિશેષણવાચક હોય છે, વિશેષતાવાચક હોય છે, કેટલાક ખાસ નામ હોય છે જેને એમ કહેવાય કે સ્પેસિફિક નામ હોય છે. એમ નામ પાડવામાં અનેક વ્યાકરણોમાં અનેક વાતો છે. તો અહીંયા જે જ્ઞાનાકાર જ્ઞાન છે એટલે સામાન્ય જ્ઞાન છે તે આત્મા છે, કેમ કે આત્મ સ્વભાવ તેમાં પ્રગટ છે. આત્માનો સ્વભાવ દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે અને પર્યાયમાં વ્યાપક છે. દ્રવ ગુણ પર્યાયમાં સામાન્યપણે વ્યાપક છે, એટલે દ્રવ્યની વિશેષતા રૂપે પણ આત્મા નથી, ગુણની વિશેષતા રૂપે પણ આત્મા નથી અને પર્યાયની વિશેષતા રૂપે પણ આત્મા નથી. ત્રણેયમાં સામાન્ય આત્મા છે. પંચાધ્યાયીમાં એને આમ તો દ્રવ્ય પર્યાયનું જોડકું તે આખી વસ્તુ છે એમ પ્રમાણનો વિષય છે, પણ અહીંયા જે આત્મ સ્વભાવ છે એ દ્રવ્ય પર્યાયમાં સામાન્ય રૂપે છે, દ્રવ્ય પર્યાયના ભેદ રૂપે નથી, નિર્ભેદ રૂપે છે. તેથી દ્રવ્ય પર્યાય સ્વરૂપે આત્મા છે એમ નહીં કહેતા, એ બેના બે ઉભય છે, બે એટલે ઉભય છે, આત્મા અનુભય સ્વરૂપે છે એવો શબ્દ પ્રયોગ કર્યો છે. મહાવીરજીની શિબિરમાં આ વિશે બહુ ચાલ્યો. વિદ્વાનો કેટલાક વિદ્વાનો આવેલા એની પાસે, શાસ્ત્રો તો બધા વાંચે પણ અનુભવ સ્વરૂપ થી અજાણ હતા. બહુ ચર્ચાઓ ચાલી, પછી તો સ્વાધ્યાય કેન્સલ કરીને ચર્ચાનો પ્રોગ્રામ છેલ્લા દિવસમાં રાખ્યો. આ વિષય ઉપર અમારે ઘણું પૂછવું છે, ખૂબ પ્રશ્નો આવ્યા, ખૂબ પ્રશ્નો આવ્યા. અને શાસ્ત્રના આધારો છે એની અંદર, પંચાધ્યાયીમાં તો એ સ્પષ્ટ વાત છે. સમયસારમાં આ વાત ક્યાં છે? કેમ કે બધા સમયસારમાં અભ્યાસી વધારે આપણા લોકો. સમયસારમાં અમૃતચંદ્ર આચાર્ય સૌથી વજન આ એક વિષય ઉપર આપ્યું છે, પણ ધ્યાન જવું જોઈએ આખા સમયસારમાં. એક જ વિષય ઉપર એમણે ઘણો રસ લઈને કાવ્યોની, શ્લોકોની, કળશોની રચના કરી હોય તો આ એક જ વિષય ઉપર કરી છે. બધા શું ક્યાં, એ તો આટલી મોટી વાત છે તો આપણા ધ્યાનમાં કેમ ન આવે? 142 ગાથા પછી 26 કળશ લખ્યા છે. કેટલા?
26.
કોઈ ગાથા ઉપર 26 કળશ નથી લખાણા. 5 કળશ, 7 કળશ લખે પછી બીજી ગાથા શરૂ થઈ જાય. આ એક જ વાત ઉપર એમણે 26 કળશ લખ્યા છે કે આત્મા એક રૂપ પણ નથી, અનેક રૂપ પણ નથી, ભેદરૂપ નથી, અભેદરૂપ નથી, શુદ્ધરૂપ નથી, અશુદ્ધરૂપ નથી, અસ્થિરૂપ નથી, નાસ્તિરૂપ નથી. એમ કરીને કહેવા શું માગે છે કે અનુભવ સ્વરૂપે છે, ભેદરૂપે નથી, પણ અભેદરૂપે નથી. એનું શું? તો કે અભેદ એવો ભેદ છે એ અનુભવમાં નથી, કેમ કે એ તો સામે પ્રતિપક્ષમાં જાય છે. અનુભવ તો પક્ષ વગરનો વિષય છે, અને ત્યાં પક્ષાંતિક્રાંતનો વિષય ઉપાડ્યો છે. એવું જે આત્મ સ્વરૂપનું લક્ષણ છે, સ્વરૂપ છે, એ જ્ઞાન સામાન્યમાં પ્રગટ રૂપે છે, અથવા જ્ઞાન સામાન્ય તે જ રૂપે છે, તેથી તેને આત્મા પણ કહેવામાં આવે છે. કે જેટલું આ જ્ઞાન છે એટલો જ આત્મા છે, અથવા જેવું આ જ્ઞાન છે એવો જ આત્મા છે. જેટલું ને જેવું એક અર્થમાં લેવું, કે જેવું આ જ્ઞાન છે એવો આત્મા છે. મતિની નિર્મળતા એ કરીને અંતર અવલોકનમાં પોતાનું ચાલતું જે સામાન્ય જ્ઞાન ધારાવાહી છે, એ જ્ઞાન ધારા, એ આત્મધારા, એ અનુભૂતિ સ્વરૂપ આત્મા આબાલ ગોપાલ બધા એને પ્રગટ છે, અનુભવ ગોચર થઈ રહ્યો છે. એમ 18મી ગાથામાં, 17-18 ગાથાની ટીકામાં આચાર્ય મહારાજે એ વાત શરૂઆતમાં કરી છે સમયસારમાં. પણ પર સાથેના, રાગ સાથેના, દેહ સાથેના એકત્વપણાના નિશ્ચયને લીધે એ જ્ઞાન સામાન્ય કે જે સંવેદન રૂપ છે, તે સ્વસંવેદનપણે અનુભવ ગોચર થતું નથી. છે સંવેદન રૂપ, વેદન રૂપ છે, પણ સ્વપણે વેદાવવું જોઈએ તો સ્વસંવેદનનો અનુભવ થાય, જેને આત્મ સાક્ષાત્કાર કહેવાય છે. એ રીતે થતું નથી, અનુભવાતું હોવા છતાં માલુમ પડતું નથી કે અમારો આત્મા આવો છે. આમ વાત છે. બેનશ્રી શું ઉત્તર આપે છે જોઈએ આપણે. વાત મૂળ આમ છે કે જેટલું આ જ્ઞાન છે, જેવું આ જ્ઞાન સામાન્ય છે, એકાકાર જ્ઞાન છે, એકરૂપ જ્ઞાન છે, એવું સ્વસંવેદન સ્વરૂપે આત્મ સ્વરૂપ છે. આત્મા અનુભૂતિનો પિંડ છે, અને તે પ્રત્યક્ષ સ્વસંવેદનથી એની પ્રત્યક્ષતા અનુભવ ગોચર છે, જે પ્રત્યક્ષતા પુરુષાર્થને ઉછાળવાનું કારણ છે. એ આપણે 1571 નો હમણાં સ્વાધ્યાય ચાલી ગયો. સમાધાન. ગુણ અને ગુણી અભેદ છે, શું આત્મા છે એ ગુણ, આત્મા છે એ ગુણી છે, જ્ઞાન એનો ગુણ છે. ગુણ ગુણી નો ભેદ હોવા છતાં અભેદતા રાખીને છે, અભેદતા છોડીને એ ભેદ નથી, અથવા સર્વથા ભેદ નથી. ગુણ ગુણી ભેદ અથવા દ્રવગુણ પર્યાયના ભેદ એ વસ્તુનું બંધારણ સમજવા માટે છે. કોન્સ્ટિટ્યુશન બંધારણ શું છે એને સમજવા માટે એ વાત છે, ગ્રહણ કરવા માટે એ વાત નથી, જાણવા માટે છે. ગ્રહણ કરવા માટે તો ગુણ ગુણીના ભેદ અથવા બંધારણના બધા ભેદને ગૌણ કરીને જે ત્રિકાળ અભેદ તત્વ છે એ ગ્રહણ કરવાનો વિષય છે. ગુણ અને ગુણી અભેદ છે. જે આ જ્ઞાન લક્ષણ દેખાય છે, જ્ઞાન સામાન્ય રૂપે, કેમ કે વસ્તુ એકરૂપ છે તો એનું લક્ષણ પણ એવું જ હોવું જોઈએ ને, તો જ એનું લક્ષણ કહેવાય ને. અનેકરૂપ છે એને લક્ષણમાં ના લેવાય, કેમ કે એવું તો મારો સ્વરૂપ નથી, અને લક્ષણનો બીજો અર્થ સ્વરૂપ જ થાય છે. જે આ જ્ઞાન લક્ષણ દેખાય છે એટલે પ્રગટપણે દેખાય છે, વિચારાય છે નથી લેવું, શું દેખાય છે એમાં એ જોવાનું છે. મને દેખાય છે, જ્યારે જ્ઞાની એમ કહે છે કે આ જ્ઞાન લક્ષણ દેખાય છે એટલે એમને દેખાય છે એટલે દેખાય છે એમ કીધું.
બરાબર,
ભાષા સહેજ એમ આવી. સાંભળનારે દેખાય છે એમ લેવાનું છે, દેખાતું હોય તો, ન દેખાતું હોય તો હવે પ્રશ્ન ઉભો થાય. જ્ઞાનીને તો દેખાય છે એટલે એમ લીધું, તો ન દેખાતું હોય એટલે વિચારાય છે એમ લઈ જવાનું નથી, એ રસ્તો બંધ કર્યો. ન દેખાય ત્યાં સુધી દેખવાનો પ્રયત્ન કરો. સુવિધા એ છે આ બાબતને, આ વિષયને, કે એ પોતે પ્રકાશ સ્વરૂપ છે. કેવું છે? લક્ષણ પ્રકાશ સ્વરૂપ છે. જેમ હીરો ખોવાઈ જાય પણ હીરો ચમકતી ચીજ છે, એટલે જળવાની સુવિધા છે એમાં. અંધારું હોય કે અજવાળું હોય પણ એ ચમક આપે છે, એટલે હીરો ખોવાનો હોય તો જળવાની સગવડ છે એમાં, કે એની ચમક પકડાય. કોઈ એવી કિંમતી ચીજ ચમકવાળી ન હોય તો ખોવાઈ ગયા પછી મળવી મુશ્કેલ પડે. ત્યારે આ પોતે જ્ઞાન પોતે પ્રકાશ સ્વરૂપ છે, એનું તેજ પ્રગટ છે, જ્ઞાનનું તેજ પ્રગટ છે. એટલે એમ કહે છે કે તું અંતર અવલોકનમાં તારા સ્વભાવની ખોજ કર, તારા સ્વરૂપની ખોજ કર. તને જ્ઞાન જણાય છે કે વિચારાય છે? તને દુઃખ થાય છે તો તને દુઃખ જણાય છે, અનુભવાય છે કે વિચારાય છે? તને સુખ થયું ત્યારે સુખ તે વિચાર્યું કે અનુભવ્યું? તો કે અનુભવ્યું. તો જ્ઞાન સુખ સ્વરૂપ છે અને અનુભવનો વિષય છે, જ્ઞાન વિચારનો વિષય નથી. તું એને વિચારના વિષયમાં અત્યાર સુધી રાખ્યું છે એટલે વિચારની કક્ષાને ઓળંગીને તું આગળ વધી શકતો નથી, ને છતી ચીજને તે અણછતી કરીને રાખી છે. દીપચંદજી કાસલીવાલની અનુભવ પ્રકાશની આ ભાષા છે, કે છતી ચીજ ને તે અણછતી કરી છે. જ્યાં સુધી તને તે દેખાય નહીં ત્યાં સુધી તું એને ગોથ, અને તે તારા જ્ઞાનમાં જ ગોથ. જે જગ્યાએ હીરો ખોવાનો છે ત્યાં ગોતવાનું છે. ઘરમાં પડી ગયો હોય તો આંગણે જઈને વાળવાની જરૂર નથી, ત્યાંથી ધૂળ ભેગી કરીને ગોત જોઈએ કે એમાં છે કે નહીં. ઘરમાં ને ઘરમાં પડી ગયો છે, ઘરમાં ને ઘરમાં ગોતવાનું. એક દ્રષ્ટિકોણ અહીંયા અંગીકાર કરવાનો છે કે મારે જ્ઞાનને જોવું છે, એટલું જ નહીં, જ્ઞાનને એના સ્વભાવ સ્વરૂપે જોવું છે, સ્વભાવ રૂપે જોવું છે. દેખાતું નથી એ વાત ચોક્કસ છે. જ્ઞાનીને દેખાય છે એટલે એમ કહે છે કે દેખાય છે. દેખાતું નથી એ વાત જ્ઞાની પણ સમજે છે, અને એમને ખબર છે કે શું કરવા દેખાતું નથી. કે દેખવા જનાર ને આવરણ છે. શેનું આવરણ છે? કે અનુભૂતિનું આવરણ છે. પંચાધ્યાયમાં એને અનુભૂત્યાવરણ કહ્યું છે. કેવું નામ આપ્યું છે? અનુભૂત્યાવરણ. એવી કોઈ પ્રકૃતિ નથી. નાનાવરણની પ્રકૃતિ છે, દર્શનાવરણની પ્રકૃતિ છે, મોહનીની પ્રકૃતિ છે, પણ એ મોહનીમાં જે દર્શનમો છે તે અનુભૂત્યાવરણ છે. દર્શનમોનું બીજું નામ શું? અનુભૂત્યાવરણ છે. એ બહુ ઓછાને ખબર છે. અને એ શબ્દનો પ્રયોગ પંચાધ્યાયી સિવાય કોઈ શાસ્ત્રમાં જોવામાં નથી આવ્યો. બહુ મહાન શાસ્ત્ર છે દિગંબર સાહિત્યનો, લગભગ 1700-1800 શ્લોક છે, ગાથાઓ છે, ઘણો વિષય સૂક્ષ્મ ચર્ચો છે. એમને દ્રવ્યાનું યુગ એવો ચર્ચો છે, અને અધ્યાત્મની પણ એવી જ ચર્ચાઓ કરી છે. અનુભૂત અનુભવ કરવામાં એક આવરણ છે. આ જીવને ક્યાંથી ઊભું થયું? હવે તો એનું રૂટ કોઝ ગોતવું પડે, નિદાન કરવું પડે એ રોગનો. કેમ કે એક રોગ છે કે તું જે પરતત્વનો અનુભવ કરે છો, જે થઈ શકતો નથી. મને ઠંડુ લાગ્યું, મને ગરમ લાગ્યું, મને દુખાવો થયો, મને સાતા રહી, મને ખારું લાગ્યું, ખાટું લાગ્યું, ગળ્યું લાગ્યું, કડવું લાગ્યું, એવું જે પર વેદન છે એનાથી આ આવરણ ઊભું થયું છે. એ પરવેદનમાં એકાકાર થવાને લીધે, એ પરવેદનને શ્રદ્ધાએ જ્ઞાને પોતાપણે સ્વીકાર કર્યું હોવાને લીધે, અને એ સ્વીકારથી એકાકારતા થઈ હોવાને લીધે, તને તારા જ્ઞાનના વેદનનું પોતાને આવરણ આવે છે. આવરણ ઊભું થાય છે કે જે તને તારા જ્ઞાન વેદનને ગ્રહણ કરી શકવા દેતો નથી, પ્રગટ હોવા છતાં દેખાવા દેતો નથી. નહીંતર જ્ઞાનીની સિદ્ધિ આજ્ઞા છે કે તું જો, વિચાર એમ નહીં કે તું જો, જે તારા આત્મપ્રદેશો છે એમાં સમયે સમયે જ્ઞાનોપયોગ સ્ફુરાયમાન થઈ રહ્યો છે, ને એ જ્ઞાન લક્ષણથી તારો આત્મા જ સ્ફુરાયમાન થઈ રહ્યો છે. 913 પત્રમાં જ્ઞાન લક્ષ્મણ, જ્ઞાન લક્ષ્મણે, લક્ષ્મણે જ્ઞાન લક્ષણે સનાતન સ્ફુરિત, એવો આત્મા સનાતન એટલે ત્રણેય કાર્ય સ્ફુરાયમાન થઈ રહ્યો છે. કૃપાલ દેવે 913 પત્રમાં એ વાત લીધી, કારણ કે વેદનાનો વિષય ચાલ્યો છે ને, સાતા વેદનેનો. એ પ્રગટ વેદન હોવા છતાં આવરણને લઈને ગ્રહણ થતું નથી. નાની ભલે આજ્ઞા કરે કે તું જો, તું જો, પણ આવરણ આડું છે એટલે દેખાતું નથી. હવે આવરણ ક્યારે ખસે? કે જે જે પરવેદન ના પ્રસંગો ઉદયમાન થાય ત્યારે પ્રયોગ કરે ભિન્નતાનો. તો ભિન્નતાનો પ્રયોગ કરવા સુધી ન પહોંચ્યો હોય તો અવલોકન ના પ્રયોગ છે એની શરૂઆત કરે. યથાર્થ અવલોકન તો પૂર્ણતાના લક્ષ ને ભાવના વિના આવશે નહીં. પૂર્ણતાનું લક્ષ વેદના વિના, પરિભ્રમણ ની ચિંતા વિના આવશે નહીં. એટલે એ બધા ક્રમથી આગળ વધેલો જીવ હોય, અંતર અવલોકનમાં આવેલો હોય, સારી રીતે અંતર અવલોકન ચાલ્યું હોય, અવલોકન કરતા કરતા આવરણ એનું ઘટ્યું હોય, જેમ જેમ આવરણ ઘટે તેમ તેમનું અવલોકન સૂક્ષ્મ થતું જાય. અવલોકન સૂક્ષ્મ થાય એટલે આ સૂક્ષ્મ વેદન છે અથવા સૂક્ષ્મ સ્વભાવ છે એ ગ્રહણ થવાની યોગ્ય પરિસ્થિતિ ઊભી થાય. આમ એનો વ્યવસ્થિત કાર્ય પદ્ધતિનો આ પ્રકારની આ રીત છે. એટલે કે છે કે જ્ઞાન લક્ષણ દેખાય છે, અમને તો જ્ઞાન લક્ષણ દેખાય છે, તારે પણ દેખવાનું છે. વિચાર કરીને તો ઘણો વિચાર કર્યો તે, હવે એ વાતથી તું આગળ હાલ, વિચારની ભૂમિકાથી તો તું આગળ ચાલવે અને જોવાના અવલોકનમાં ના સ્ટેજમાં તારું કામ શરૂ કર. તેટલો આત્મા છે, આ જ્ઞાન લક્ષણ દેખાય છે તેટલો આત્મા છે. એ જ્ઞાન સિવાયનું બધું વિભાવ અને પર છે, કોઈ વિભાવ છે અને કોઈ પર છે, એટલું આ જ્ઞાન સામાન્ય છે જે વેદનભૂત લક્ષણે છે, વેદન સ્વરૂપે છે. એટલો જ આત્મા છે અને એવો જ આત્મા છે, એટલો જ સત્ય આત્મા છે, એટલું જ કલ્યાણ સ્વરૂપ આત્મા છે અને એટલો જ અનુભવનીય, અનુભવને યોગ્ય એવો આત્મા છે. આ ત્રણ બોલ 206 ગાથાની નિર્જરા અધિકાર ચાલે છે ત્યાં, 206 ગાથાની ટીકામાં છે. નિર્જરા અધિકાર એટલે જ્ઞાન દશા સમજાવવા માટેનો અધિકાર, જ્ઞાનીનું સ્વરૂપ સમજાવવા માટેનો અધિકાર, એ નિર્જરા અધિકાર છે. અવિરત સમ્યક દ્રષ્ટિ હોવા છતાં પણ એની અંતરમાં સ્થિતિ આવી છે, એટલે ઘણી વાતો એમણે બહુ વિસ્તારથી અધિકાર લખ્યો છે. એ જ્ઞાન સિવાયનું બધું વિભાવ છે અને પર છે. જે આ જ્ઞાન લક્ષણ દેખાય છે, પાછું દેખાય છે ફરીને લીધું, જે આ જ્ઞાન લક્ષણ દેખાય છે તે લક્ષણથી તું આત્માને ઓળખી લે, એવું જ સ્વરૂપ છે, એવો જ આત્મા છે, એને તું ઓળખી લે. પહેલું સ્ટેજ ભાવ ભાષણનું છે, જે અનુભૂતિનું કારણ છે. આત્માનુભવ, આત્મજ્ઞાન, આત્માની ઓળખાણ વિના કોઈ રીતે થઈ શકે નહીં. સબ્જેક્ટ ટુ કન્ડિશન છે. શુદ્ધોપયોગની દશા આત્માની ઓળખાણ પૂર્વક છે. આત્માની ઓળખાણ ન થયો હોય ને કોઈ દી શુદ્ધોપયોગ આવે નહીં. ઓળખાણનો વિષય અન્ય મતમાં નથી, પછી અનુભૂતિ, અનુભૂતિ તો એ લોકો કૂટે છે વેદાંતમાં. અનિર્વચનીય અનુભૂતિ, કેવી અનિર્વચનીય અનુભવ, સાતાનો અનુભવ થોડો થાય શાંતિનો. અહીંયા બ્રહ્મરંધ્રમાં શાંતિ 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 લાગે છે, ચડી જાય કલ્પના. પેલા ઓળખાણ કેવી રીતે થાય, એ ઓળખાણ જ્યાં સુધી અવલોકન પૂર્વક ભેદજ્ઞાન શરૂ થાય ત્યારે ભેદજ્ઞાનના પ્રોસેસમાં ઓળખાણ આવે છે. અને એવો અવલોકન અને એવો ભેદજ્ઞાનનો પ્રોસેસ સત્પુરુષ ને ઓળખાણ વિના કોઈ દી નથી, કોઈને નથી. ઓળખાણ નો ચેપ્ટર લઈએ તો સ્વભાવ ને ઓળખાણ, સત્પુરુષ ને ઓળખાણ વિના કરી નથી. એટલે કૃપાળુદેવે 751 માં એ વ્યૂ પોઈન્ટ થી પત્ર લખ્યો. એ આખા આત્મસિદ્ધિ શાસ્ત્ર નો અર્ક કાઢીને મૂક્યો 751 પત્ર માં. આત્મસિદ્ધિ વાંચ્યા પછી સુભાગભાઈ ને જે પ્રશ્ન ઉઠ્યો, એ પ્રશ્ન કેટલા ને ઉઠ્યો એ જો પોતે વિચારે તો ખબર પડે કે આપણા સુભાગભાઈ ના મોમાં હું ફેર. પ્રશ્ન ઉઠ્યો આપણે આત્મસિદ્ધિ માંથી, મારું ધ્યાન તો સંકિત ઉપર છે. આત્મસિદ્ધિમાં તમે મને સંકિત પ્રમાણવા માંગો છો, સ્વાભાવિક છે કે તમે સંકિતની વાતો લખી છે, એને લખી હોય એને લખી છે. પણ આપે તો સંકિતની અનેક પ્રકારો લખ્યા છે. સ્વછંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ સંકિત પડી કેવું? કૃપા કરીને કઈક ચોખોટ કરો, એમાં કઈ અમને સીધી હળવું જે એવું નથી. વ્યવસ્થિત 3 સંકેત લખ્યા એમણે કે આ સ્વરૂપ ની ઓળખાણ થાય તો એને સત્પુરુષ ના વચન ની પ્રતીતિ આવે, એની આજ્ઞા રૂચિ ઉત્પન્ન થાય અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ ઉત્પન્ન થાય. ત્યારે એ જીવ સ્વભાવને ઓળખવાને લાયક બને એટલે એનું અવલોકન અને ભેદ જ્ઞાન ત્યાર પછી યોગ્ય હોય, યથાર્થ હોય, કે જે સ્વભાવને ઓળખવાનું કાર્ય કરી શકે. એ સ્વભાવને ઓળખ્યા પછી જે સ્વભાવનો મહિમા અંદરથી ઉછળી ઉછળીને ઉમટીને આવે, હમાયની પર્યાયમાં એવો આવે. કેવો આવે? આવે પર્યાયમાં, પણ હમાય નહીં એવો આવે. ઘટ અંતર ને સમાયે ફાટમ ફાટ આવે, એ મહિમા નો એક તબક્કો તે સમ્યક દર્શન છે. એ આપણે સમ્યકત્વના આર્ટિકલમાં એ વાત લીધી છે કે સ્વરૂપ મહિમા નો એક પર્યાય તે પોતે જ સમ્યક દર્શન છે. એક ડિગ્રીએ વધી વધીને કોઈ એક ડિગ્રીએ પહોંચેલો સ્વરૂપ મહિમા તે જ પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક દર્શન છે. એટલે જ્યાં જ્ઞાન લક્ષણ દેખાય છે તે જ્ઞાન લક્ષણથી હું આત્માને ઓળખી લે. જે જ્ઞાન લક્ષણ દેખાય છે તેટલો આત્મા છે અને તેવો જ આત્મા છે. આ તને અમારા હૃદયની ખુલ્લી કરીને વાત બતાવીશ. આ જ્ઞાનીઓનું હૃદય છે અને 12 અંગનું આ ટોપ સિક્રેટ ગુપ્ત રહસ્ય છે કે સ્વાનુભવ આ રીતે થાય. જ્ઞાન છે તે જેટલું આ જ્ઞાન છે એટલો જ આત્મા છે, અને જેવું આ જ્ઞાન છે એવો જ આત્મા છે. હવે તું પકડવાનો પ્રયત્નવાન થા, યથાર્થ વિધિએ એને ગ્રહણ કરવાનો તું પ્રયત્નવાન થા. લક્ષ્ય લક્ષણ એક જ છે ને અભેદ છે. હવે એ જ્ઞાન લક્ષણ પર્યાયમાં છે અને મારે તો સ્વભાવને ગ્રહણ કરવો છે, આ વચ્ચે પર્યાય ક્યાં આવી? આવું જે તારું ભેદનું જાણપણું છે એવી ગડબડ વચ્ચે લાવીશ? લક્ષ્ય લક્ષણ ભેદ છે એ પ્રશ્ન ચાલ્યો છે. અમૃતચંદ્ર આચાર્ય આ વિષય ક્યાંય ટીકામાં ન ચર્ચ્યો અથવા ચર્ચવાનો કોઈ વિકલ્પ ન આવ્યો તો પરિશિષ્ટમાં ચર્ચ્યો. આમાં લક્ષણ અને લક્ષ્ય એમ બે શબ્દો તો તમે વાપરો છો, બે શબ્દો વાચક છે, એનો વાચ્ય પણ બે જ થાય. ના તમને મૂંઝવે છે, વા તમને મૂંઝવે છે. તો કે ભલે અમે સમજાવવા માટે બે શબ્દનો પ્રયોગ કર્યો, પણ લક્ષ્ય લક્ષણ અભેદ છે. લક્ષણ લક્ષણ અભેદ છે એમ આપ કેવો છો, પણ અમારે એ કેવી રીતે પકડવું ને સમજવું, એ કયો ભેગ આપ અભેદ કીધું, આપ કયો એટલે માનવું જોઈએ અમારે. એટલે તો અમે હિંમત ન કરીએ નહીં માનવાની. હા, પણ સમજીને માનીએ તો કામ નું છે, નહીતર તો હાય હા મેળવવાનો કઈ અર્થ નથી, નિરર્થક છે. તો કે દ્રવ્યપણે અભેદ છે, શું જવાબ દીધો? દ્રવ્યપણે અભેદ છે. દ્રવ્યપણે અભેદ છે એટલે શું? કે પર્યાય છે એ દ્રવ્યનું અંગ છે. પર્યાય લક્ષણ છે ને, પર્યાય લક્ષણ છે ને ઉપયોગમાં. તો કે દ્રવ્યનું અંગ છે, તો દ્રવ્યના અંગને તું દ્રવ્ય રૂપે જો ને, એ દ્રવ્યનું અંગ ખરું કે નહીં? કે ખરું, તો એને તું દ્રવ્યપણે જો. અથવા તો આ નવી જ્ઞાન અહીંયા કામ આવે છે. પર્યાયને દ્રવ્યપણે પણ જોઈ શકાય, ગુણને પણ દ્રવ્યપણે જોઈ શકાય, ને દ્રવ્યને પણ દ્રવ્યપણે જોઈ શકાય. દ્રવ્યને દ્રવ્યપણે પણ જોઈ શકાય, દ્રવ્યને ગુણપણે પણ જોઈ શકાય, ને દ્રવ્યને પર્યાયપણે પણ જોઈ શકાય. અને ગુણને ગુણરૂપે ગુણપણે પણ જોવાય, ગુણને દ્રવ્યપણે પણ જોવાય, ને ગુણને પર્યાયપણે પણ જોવાય. જોવાનો દ્રષ્ટિકોણ આપણી પાસે હોવો જોઈએ. એ પણ જોવાની સમજાવવાની વાતની વિવિક્ષા કહે છે, ને એ વિવિક્ષા 36 નો આર્ટિકલ આપણે તત્વાનુશીલનમાં આવી ગયો. રાંધ્યું તો ઘણું છે, રસોઈ તો જુદી જુદી રીતે તૈયાર કરી છે. તો એ જે દ્રવગુણ પર્યાયના નવ ભેદ જોવાના છે, એ સમજાવવામાં એને વિવિક્ષા કહે છે. વિવિક્ષા એટલે કહેવા ધારેલી વાત, પણ આપણે તો એને પરિણમનમાં લેવાની છે, એને જોવું કેવી રીતે. એક દ્રષ્ટાંત લઈએ કે એક વૃક્ષ છે, એને મૂળ છે, થડ છે, ડાળીઓ છે, પાંદડા છે, પુષ્પો છે અને ફળ છે. એ બધું થઈને આખું એક વૃક્ષ છે. ફરીથી, મૂળ, થડ, ડાળીઓ, પાંદડા, પુષ્પ અને ફળ એક વૃક્ષની અંદર આટલા અંગો ઉત્પન્ન થાય છે. બધું થઈને એક ઝાડ છે. હવે એ વૃક્ષત્વ બધામાં છે કે નહીં? ડાળીમાં વૃક્ષપણું ખરું કે નહીં? મૂળમાં વૃક્ષપણું ખરું કે નહીં? થડમાં વૃક્ષપણું ખરું કે નહીં? પાંદડામાં વૃક્ષપણું ખરું કે નહીં? કે આ છે કેમ કે બધું થઈને વૃક્ષ છે, તો એને ડાળી રૂપે નહીં જોતા વૃક્ષના વૃક્ષપણે જોવો એમ કે છે. એમ પર્યાયને પર્યાય રૂપે નહીં જોતા દ્રવ્યપણે જોવો, દ્રવ્યપણે અભેદ છે. એવો જવાબ આપ્યો છે. તો કે વાત તો બરાબર સમજાણી, પણ વાત તો પરિણમનમાં ઉતારવાની છે. સમજાણી તો વિચારનો વિષય થયો, વિચારમાં સમજાણી. પ્રાપ્તિ કેવી રીતે? પરિણમનમાં તો પ્રાપ્તિ થાય. બહુ સરસ ચર્ચા ચાલી છે, ઊંડા ઉતરવા જેવી ચર્ચા ચાલી છે પરિશિષ્ટમાં. કે પ્રાપ્તિ કેવી રીતે? તો કે જોઈએ, તને કહી દઈએ. બરાબર. જ્ઞાન માત્રસ્ય, એટલે માત્ર જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન. એ જ્ઞાન માત્રની એટલે કે સ્વભાવની, આત્માની. સ્વસંવેદન સિદ્ધત્વાત, જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત. સ્વસંવેદન થી એની સિદ્ધિ એટલે પ્રાપ્તિ છે. આ રીતે એની પ્રાપ્તિ છે. એ તો પોતે જ્ઞાન માત્ર વેદન રૂપે છે. વેદનમાં સ્વપણું, સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. ગુરુદેવે સાદી ભાષામાં પરમાગમ સારમાં 733 એ વાત કરી, અને એ બોલ અનુભવ પ્રકાશના પ્રવચનોમાંથી ખેંચાણો છે. ક્યાંથી? અનુભવ પ્રકાશના પ્રવચનોમાંથી. એટલે વેદન બધાને છે, પણ સ્વપણું અન્ય સ્થાનમાં અને અન્ય ભાવમાં હોવાથી તે વેદન સ્વસંવેદન રૂપે અનુભવ ગોચર થતું નથી. અને પરવેદન થયા કરે છે, એ પરવેદન પોતાના સ્વસંવેદનને અવરોધ કરનારું, રોકનારું સ્પષ્ટ આ એક જ કારણ છે. એ જ આવરણ કરે છે, રોકે છે એટલે આવરણ કરે છે. એટલે લક્ષ લક્ષણ એક જ છે, અભેદ છે, તેને ગ્રહણ કર. ગ્રહણ કરવાની યોગ્યતામાં આવીને, યોગ્યતા પ્રાપ્ત કરીને એને તું ગ્રહણ કર. તું નાયકને ગ્રહણ કરી લે, ઠીક પ્રેરણા આપે છે કે તું નાયકને ગ્રહણ કરી લે. ગ્રહણ કરવાની ભાવનામાં આવ, ભાવનામાં આવીશ એટલે બધું શરૂ થશે. તારો ક્રમ શરૂ નથી થતો એનો અર્થ કે તને ખરી ભાવના અંતરથી હજી આવી નથી. ચોખ્ખી વાત છે, સ્વીકાર આવે કે ન આવે, પોતે સ્વીકાર કરીને બોલે કે ન બોલે, હકીકત આ સ્પષ્ટ છે કે તું વેદનામાં આવતો નથી તો તને ભાવના થઈ નથી. ભાવના થાય અને એ ભાવના સાર્થક થતી ન દેખાય તો અંદરથી વેદના ઉપડ્યા વિના રહે નહીં. ઘરમાં નોંધાર્યું થતું હોય ને, સંસ્થામાં નોંધાર્યું થતું હોય ને, સર્કલમાં નોંધાર્યું, ધંધામાં સંસ્થા નોંધાર્યું હોય તો ત્યાં તાતો ઉનો કેમ થાય છે? થઈ જાય છે કે નહીં? એમ અહીંયા ભાવનામાં ધાર્યું ન થાય તો એનું કઈ થાય નહીં કે થયા વગર રે નહીં. તો વસ્તુ સ્વભાવ છે, થઈ જ જાય, કરવું ન પડે પણ થઈ જાય. ભાવનાના પ્રકરણને એ રીતે બરાબર મુદ્દાને સમજે, બધું ઓટોમેટિક છે. પછી આગળની વાત બધી ઓટોમેટિક છે. પ્રશ્ન સારો ચાલ્યો છે. આ વચનામૃતમાં નાયક સ્વભાવને ગ્રહણ કરવાની વિધિ અને પ્રેરણા છે. વેદનભૂત સામાન્ય જ્ઞાન ડેશ કરીને તે રૂપ લક્ષણ દ્વારા લક્ષ લક્ષણની અભેદતા સાધીને સ્વરૂપ ગ્રહણ કરવાનો, સ્વરૂપ ગ્રહણ કરવાનું અહીં વિધાન છે. મુમુક્ષુ જીવે તથા પ્રકારની યોગ્યતા સંપન્ન થઈને આ પ્રકારે દેશ કરીને દેખત જ્ઞાન લક્ષણ દ્વારા આત્માને ઓળખવાનો પુરુષાર્થ કર્તવ્ય છે.
સ્વરૂપ ધ્યાનના પોઈન્ટમાં આ પોઈન્ટ આવી શકે છે. કેવા પરિણામો લખાવીએ છીએ ને આપણે, સ્વરૂપ ધ્યાન કેવી રીતે થાય એમાં જે પોઈન્ટ લખાવીએ છીએ,
સ્વરૂપ ગ્રહણ કરવાનો
પ્રકાર